એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે જેન શેરોન ડી હાર્ટના પુસ્તક રૂથ બેડર ગિન્સબર્ગ અ લાઇફ પર વાત કરવાના છીએ.
હા, આ પુસ્તક ખરેખર આરબીજી એટલે કે રૂથ બેડર ગિન્સબર્ગના જીવન અને એમના કામને બહુ ઊંડાણથી જુએ છે.
બરાબર, આરબીજીએ એટલે અમેરિકી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ, પણ એનાથી ઘણું વધારે. એમણે અમેરિકાના કાયદા અને સમાજ પર જે છાપ છોડી છે એ સમજવાનો આપણો આજનો પ્રયાસ રહેશે.
ચોક્કસ, અને એમની વાત ફક્ત એક કાનૂની કારકિર્દીની સફળતાની નથી, એમની કહાણીમાં લિંગ સમાનતા માટેની એક લાંબી, ધીરજભરી અને બુદ્ધિપૂર્વકની લડાઈ છે.
હા, અને કાયદાના માળખામાં રહીને કઈ રીતે મોટો બદલાવ લાવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ. એટલે એમની વાત આજે પણ એટલી જ મહત્વની છે, નહીં?
બિલકુલ. તો શરૂ કરીએ એમની સફર બ્રુકલિનથી સુપ્રીમ કોર્ટ સુધી.
હા, ચાલો. જન્મ 1933માં એક યહૂદી પરિવારમાં. નામ હતું જ્હોન રૂથ બેડર. એમના ઘડતરમાં, જેમ તમે કહ્યું, એમની માતા સેલિયાનો બહુ મોટો ફાળો હતો.
ખરું, સેલિયા પોતે બહુ તેજસ્વી હતા, પણ એમને કોલેજ જવાનો મોકો ન મળ્યો. પરિવાર પાસે પૈસા હતા, પણ એમના ભાઈને ભણાવ્યો, એમને નહીં. એ જમાનાની વાત છે આ.
અને એમણે પોતાની દીકરી રૂથને બે ખાસ શીખ આપી હતી, જે આરબીજી માટે જીવનભર પથદર્શક રહી.
હા, પહેલી હતી સ્વતંત્ર બનજે, મતલબ કે આર્થિક અને બૌદ્ધિક રીતે આત્મનિર્ભર બનવાનું.
અને બીજી એક લેડી બનજે. હવે આનો અર્થ એ નહોતો કે નાજુક બનવું, પણ
ગુસ્સો, ઈર્ષા જેવી નકામી લાગણીઓ પર કાબૂ રાખવો, કોઈ પણ સ્થિતિમાં પોતાની ગરિમા જાળવવી, શાંત રહેવો.
બરાબર, અને એમણે આ સલાહ ખરેખર આખી જિંદગી પાળી બતાવી. પણ પછી એક દુઃખદ ઘટના બની એમના જીવનમાં, બહુ નાની ઉંમરે.
હા, એમના હાઈસ્કૂલ ગ્રેજ્યુએશનના બરાબર આગલા દિવસે જ એમના માતા સેલિયા કેન્સરથી ગુજરી ગયા. આ એક મોટો આઘાત હતો.
માત્ર અંગત દુઃખ નહોતું, પણ એમના જીવનનો એક મોટો વળાંક સાબિત થયો, નહીં?
ચોક્કસ, માતાની અધૂરી ઈચ્છાઓ, એમની શીખ, એ બધું હવે રૂથ માટે જાણે એક મિશન બની ગયું. એમાંથી એમને એક અદમ્ય શક્તિ મળી.
પછી કોર્નેલ યુનિવર્સિટી ગયા, ભણવામાં ખૂબ જ હોશિયાર, અને ત્યાં જ એમની મુલાકાત થઈ માર્ટી ગિન્સબર્ગ સાથે.
હા, અને માર્ટી સાથેનો એમનો સંબંધ પણ એ સમય કરતાં ઘણો આગળ હતો. સમાનતા અને પરસ્પર આદર પર આધારિત. માર્ટી હંમેશા રૂથની બુદ્ધિના મોટા પ્રશંસક રહ્યા અને એમને ખૂબ સપોર્ટ કર્યો.
પછી આવ્યો હાવર્ડ લો સ્કૂલનો તબક્કો. એ વખતે ત્યાં 500 વિદ્યાર્થીઓમાં માત્ર 9 જ છોકરીઓ.
વિચાર કરો, 500 છોકરાઓ અને ફક્ત 9 છોકરીઓ. ત્યાંનું વાતાવરણ જ એવું હતું કે જાણે સ્ત્રીઓ માટે અહીં કોઈ જગ્યા જ નથી.
અને ત્યાંના ડીને પેલો પ્રખ્યાત પ્રશ્ન પૂછ્યો હતો, તમે લોકો અહીં એક પુરુષની જગ્યા શા માટે રોકી રહ્યા છો? આ સાંભળીને કેવું લાગ્યું હશે?
કલ્પના જ કરવી પડે, પણ આરબીજીએ ગુસ્સો ન કર્યો. એમણે વધુ મહેનત કરવાનું નક્કી કર્યું, પણ મુશ્કેલીઓ ત્યાં અટકી નહીં.
ના, બિલકુલ નહીં. એ જ સમયે એમના પતિ માર્ટિનને કેન્સર થયું. એક તરફ ઘર, નાની દીકરી, પતિની માંદગી અને સારવાર, અને બીજી તરફ હાર્વર્ડ જેવી સંસ્થાનો અઘરો અભ્યાસ.
અને આ બધાની વચ્ચે પણ એમણે હાર્વર્ડની પ્રતિષ્ઠિત લો રિવ્યુમાં સ્થાન મેળવ્યું. આ ખરેખર અકલ્પનીય કહેવાય.
પછી માર્ટિનને ન્યૂયોર્કમાં જોબ મળી, એટલે કોલંબિયા લો સ્કૂલમાં ટ્રાન્સફર થયા, અને ત્યાં પણ પોતાના ક્લાસમાં ફર્સ્ટ આવ્યા.
પણ આટલા સારા પરિણામ પછી પણ નોકરી શોધવાનો સમય આવ્યો ત્યારે ભારે સંઘર્ષ કરવો પડ્યો.
કેમ? કારણ શું હતું?
કારણો સ્પષ્ટ હતા. એ એક સ્ત્રી હતા, એક માતા હતા અને યહૂદી પણ હતા. એ જમાનામાં આ ત્રણેય બાબતો અવરોધરૂપ હતી.
એટલે મોટાભાગની જાણીતી લો ફર્મ્સ એમને ના પાડી દીધી.
હા, અને એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ફેલિક્સ ફ્રેન્કફર્ટરે પણ એમને ક્લાર્કશિપ આપવાની ના પાડી દીધી. ક્લાર્કશિપ એટલે જજ સાથે કામ કરવાનો બહુ મોટો અનુભવ ગણાય.
અને એમનું કારણ શું હતું ના પાડવાનું?
કારણ એ જ કે એ સ્ત્રી હતા. એમણે કહ્યું કે એ હજી સ્ત્રીને ક્લાર્ક તરીકે રાખવા તૈયાર નથી. આ અનુભવોએ એમને ભેદભાવનો અર્થ બરાબર સમજાવી દીધો.
આ શરૂઆતના નકારાત્મક અનુભવોએ જ કદાચ એમને કોર્પોરેટ લોને બદલે શિક્ષણ જગત તરફ વાળ્યા હશે.
બની શકે. પહેલા એ રટગર્સ યુનિવર્સિટીમાં ભણાવવા લાગ્યા, પછી કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા અને ત્યાં એમને ટેન્યુર મળ્યો, એટલે કે કાયમી નિમણૂક. કોલંબિયામાં ટેન્યુર મેળવનારા એ પહેલા મહિરા પ્રોફેસર હતા.
અહીં એમને લિંગ સમાનતાના મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચારવાનો, સંશોધન કરવાનો અને લખવાનો સમય મળ્યો.
અને પછી આવ્યો 1971નો વર્ષ, જે ખરેખર એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. ACLU એટલે કે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને એમને વિમન્સ રાઇટ્સ પ્રોજેક્ટ શરૂ કરવા માટે કહ્યું.
એટલે અહીંથી એક પ્રોફેસર હવે કાયદાકીય લડાઈના મેદાનમાં ઉતર્યા એમ કહી શકાય.
બરાબર, સેનાપતિ બન્યા અને એમની રણનીતિ બહુ જ અનોખી હતી. એમણે મોટા અને આક્રમક ફેરફારની માંગણી કરવાને બદલે એક ક્રમિક અભિગમ અપનાવ્યો.
ક્રમિક અભિગમ એ જરા સમજાવશો?
એમનો ઈરાદો ન્યાયાધીશોને, જે મોટાભાગે પુરુષો જ હતા, ધીમે ધીમે સમજાવવાનો હતો કે લિંગના આધારે ભેદભાવ કરવો એ કેટલું અતાર્કિક અને ગેરબંધારણીય છે.
એમણે બહુ સમજી વિચારીને કેસ પસંદ કર્યા.
અને એમની એક ખાસ યુક્તિ હતી પુરુષ અરજદારોને શોધવાની, ખરું ને?
હા, એ એમની માસ્ટર સ્ટ્રોક હતી. જેમ કે પેલો કેસ વેનબર્ગર વી વિઝનફેલ્ડ, એમાં એમણે દલીલ કરી કે જો કોઈ પુરુષની પત્ની ગુજરી જાય તો એને પણ વિધવા સ્ત્રીને મળતા સામાજિક સુરક્ષા લાભો મળવા જોઈએ.
ઓ, એટલે આનાથી એમણે એ સાબિત કર્યું કે લિંગ આધારિત કાયદાઓ માત્ર સ્ત્રીઓને જ નહીં, પુરુષોને પણ અન્યાય કરે છે.
બરાબર, આનાથી એમણે બતાવ્યું કે લિંગભેદ એ સૌનો પ્રશ્ન છે. આને જ એમની માસ્ટર બ્રિકલેયર સ્ટ્રેટેજી કહેવાય, જાણે એક પછી એક ઈંટ મૂકીને કાયદાકીય સમાનતાની આખી ઇમારત ઊભી કરવી.
અને આ સ્ટ્રેટેજી સફળ પણ રહી. 1970ના દાયકામાં એમણે સુપ્રીમ કોર્ટ સામે 6 કેસ લડ્યા અને એમાંથી 5 જીત્યા. હા, એમાં રીડ વિથ રીડ 1971 એમની પહેલી મોટી જીત હતી. એ કેસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે માન્યું કે બંધારણનો 14મો સુધારો, જે કાયદાનું સમાન રક્ષણ આપે છે, એ લિંગ ભેદભાવ પર પણ લાગુ પડે છે. ભલે નાની શરૂઆત હતી, પણ એણે પાયો નાખ્યો.
પછી 1980માં પ્રમુખ જીમી કાર્ટરે એમને ડીસી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં જજ તરીકે નિમ્યા.
અને એના 13 વર્ષ પછી 1993માં એમના પતિ માર્ટી ગિન્સબર્ગની જબરદસ્ત લોબિંગ અને પ્રયાસો પછી પ્રમુખ બિલ ક્લિન્ટને એમને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપી. સેન્ડ્રા ડે ઓકોનર પછી એ બીજા મહિલા જસ્ટિસ બન્યા.
સુપ્રીમ કોર્ટમાં એમનો કાર્યકાળ કેવો રહ્યો? એમના મહત્વના ચુકાદા ક્યા હતા?
સુપ્રીમ કોર્ટમાં એમનું કામ બે તબક્કામાં જોઈ શકાય. શરૂઆતમાં એમણે કોર્ટમાં સર્વસંમતિ સાધવાનો પ્રયત્ન કર્યો. એમાં સૌથી મહત્વનો કેસ છે યુનાઇટેડ સ્ટેટ્સ વી વર્જિનિયા 1996.
હા, આ કેસમાં એમને વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ VMIની ફક્ત પુરુષો માટેની પ્રવેશ નીતિને ગેરબંધારણીય ઠેરવી હતી. ઐતિહાસિક ચુકાદો હતો એ.
બિલકુલ, પણ પછી ધીમે ધીમે સુપ્રીમ કોર્ટ વધુને વધુ રૂઢિચુસ્ત બનતી ગઈ અને ત્યારે RBG એક મહાન અસંતુષ્ટ ગ્રેટ ડિસેન્ટર તરીકે ઉભરી આવ્યા.
એટલે કે જ્યારે બહુમતીના નિર્ણય સાથે સહમત ન હોય ત્યારે પોતાનો વિરોધ નોંધાવતા, અને એમના આ અસંમતિના મંતવ્યો બહુ શક્તિશાળી હતા, નહીં?
હા, એ ખાલી કાનૂની દલીલો નહોતી, પણ ભવિષ્ય માટેના સંદેશા જેવા હતા. જેમ કે શેલ્બી કાઉન્ટી વી હોલ્ડર 2013માં કેસમાં જ્યારે કોર્ટે મતદાન અધિકાર કાયદાના એક મહત્વના ભાગને રદ કર્યો ત્યારે એમનો વિરોધ બહુ પ્રખ્યાત થયો.
એમણે શું કહ્યું હતું એ વખતે?
એમણે લખ્યું, મતદાન ભેદભાવને નાબૂદ કરવામાં મળેલી સફળતાને કારણે આ કાયદાને નબળો પાડવો એ તો વરસાદમાં તમે ભીંજાતા નથી એટલે તમારી છત્રી ફેંકી દેવા જેવું છે. કેટલી સચોટ વાત!
અને એ જ સમયગાળામાં એ અચાનક યુવા પેઢીમાં પણ ખૂબ લોકપ્રિય થઈ ગયા. પેલું નામ આવ્યું ધ નોટોરિયસ RBG.
હા, એક કાયદાની વિદ્યાર્થીનીએ એમને આ નામ આપ્યું હતું, જે રેપર નોટોરિયસ BIG પરથી હતું, અને એ વાયરલ થઈ ગયું. આ નાની કાયાના વૃદ્ધ જસ્ટિસ અચાનક યુવાનો માટે પ્રતિકાર અને ન્યાયનું પ્રતીક બની ગયા.
આ બધી સિદ્ધિઓ સાથે એમણે અંગત જીવનમાં પણ ઘણા સંઘર્ષોનો સામનો કર્યો, ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને. કેન્સર સામે એમણે ઘણી વાર લડાઈ લડી.
હા, એમને કેન્સરની બીમારી વારંવાર થઈ, પણ દર વખતે અદ્ભુત ઈચ્છાશક્તિથી એ પાછા કામે લાગી જતા. એમની ફિટનેસ રૂટીન પણ એમની મક્કમતાનું પ્રતીક બની ગઈ હતી.
જોકે એમના જીવનનો એક નિર્ણય થોડો વિવાદાસ્પદ પણ રહ્યો. ઓબામાના કાર્યકાળ દરમિયાન એમણે નિવૃત્તિ ન લીધી.
હા, એ સમયે ઘણા ઉદારવાદીઓને ચિંતા હતી કે જો એ નિવૃત્ત નહીં થાય અને પછી કોઈ રૂઢિચુસ્ત પ્રમુખ આવે તો એમની જગ્યાએ કોઈ રૂઢિચુસ્ત જજની નિમણૂક થઈ શકે છે.
પુસ્તક આ વિશે શું કહે છે? એમણે કેમ નિવૃત્તિ ન લીધી?
પુસ્તક મુજબ આ નિર્ણય એમની સ્વતંત્ર મનોવૃત્તિ અને પોતાની શારીરિક અને માનસિક ક્ષમતામાં વિશ્વાસ દર્શાવે છે. એમને લાગતું હતું કે હજી પણ પોતાનું કામ સારી રીતે કરી શકે છે, પણ હા, પેલી ચિંતાઓ પાછળથી સાચી પણ પડી.
અને અંતે 18 સપ્ટેમ્બર 2020ના રોજ 87 વર્ષની વયે એમનું અવસાન થયું. એમના મૃત્યુએ અમેરિકાના રાજકીય અને કાનૂની જગતમાં એક મોટી ખાલી જગ્યા ઊભી કરી દીધી.
ચોક્કસ, એમની આખી સફર અને કામ પાછળ એક ચોક્કસ ફિલોસોફી, એક વિચારધારા હતી. બંધારણ લિવિંગ કોન્સ્ટિટ્યુશનના સિદ્ધાંતમાં માનતા હતા, એટલે કે બંધારણ કોઈ સ્થિર દસ્તાવેજ નથી, પણ સમય સાથે એના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે સ્વતંત્રતા અને સમાનતાનો અર્થ વિસ્તારવો જોઈએ,
અને એમાં એવા સમૂહોનો પણ સમાવેશ થવો જોઈએ જેમને કદાચ બંધારણ ઘડનારાઓએ મૂળમાં ધ્યાનમાં ન લીધા હોય, જેમ કે સ્ત્રીઓ.
બરાબર.
અને બીજી મહત્વની વાત હતી એમની ક્રમિકતાની નીતિ, સ્ટ્રેટેજિક ઇન્ક્રિમેન્ટલિઝમ. એમને લાગતું કે કોર્ટ દ્વારા એક ઝાટકે બહુ મોટા સામાજિક ફેરફાર લાદવાથી ક્યારેક ઉલટી અસર થાય છે, સમાજ એનો વિરોધ કરે છે.
એટલે એમણે ધીમે ધીમે કેસ દર કેસ, તર્ક અને પુરાવાઓથી સમાજ અને કાયદાને બદલવાનો માર્ગ અપનાવ્યો, જાણે એક શિક્ષકની જેમ.
હા, એમનું લક્ષ્ય એવો બદલાવ લાવવાનું હતું જે ટકી રહે, જે સમાજ સ્વીકારી શકે. આ બધાના મૂળમાં માનવીય ગરિમા, હ્યુમન ડિગ્નિટી અને લિંગ તટસ્થતા, જેન્ડર ન્યુટ્રાલિટીનો વિચાર હતો.
એમનો આગ્રહ હતો કે જૂની પુરાણી લિંગ આધારિત ભૂમિકાઓ સ્ત્રી અને પુરુષ બંને માટે બંધન કરતા છે અને એમાંથી મુક્ત થવું જોઈએ.
એમની પ્રેરણાના સ્ત્રોત સ્પષ્ટ હતા. એક તો એમની માતાનો વારસો અને એમની શીખ, બીજું ભેદભાવના એમના પોતાના કડવા અનુભવો, અને ત્રીજું અમેરિકી કાનૂની વ્યવસ્થામાં ઊંડો વિશ્વાસ કે સિસ્ટમમાં રહીને જ એને સુધારી શકાય છે.
મુશ્કેલીઓ અને વિરોધનો સામનો એમણે કઈ રીતે કર્યો? ગુસ્સાને બદલે એમનો અભિગમ શું રહેતો? ચા જેવી લાગણીઓને પોતાના પર હાવી ન થવા દેવી, એના બદલે વધારે મહેનત કરવી, વધારે સારી તૈયારી કરવી. એમનું હથિયાર લાગણી નહીં પણ તર્ક અને બુદ્ધિ હતા.
તો એમના લાંબા અને પ્રભાવશાળી જીવનમાં ઘણા વળાંકો આવ્યા હશે, પણ જો 3 સૌથી મહત્વના નિર્ણાયક વળાંકો ગણવા હોય તો કયા ગણી શકાય?
મારા મતે પહેલો અને સૌથી ભાવનાત્મક વળાંક તો એમના માતા સિલિયાનું મૃત્યુ જ હતું 1950માં.
હા, હાઈસ્કૂલ ગ્રેજ્યુએશનના આગલા દિવસે. એ માત્ર એક અંગત દુર્ઘટના નહોતી, પણ એણે રૂથના જીવનને એક ચોક્કસ દિશા અને હેતુ આપ્યો. માતાની શીખ અને અધૂરા સપના હવે એમના માટે એક મિશન બની ગયા.
બરાબર. બીજો મહત્વનો વળાંક હું 1960ના દાયકાની શરૂઆતને ગણીશ, જ્યારે એમને શ્રેષ્ઠ શૈક્ષણિક દેખાવ છતાં ક્લાર્કશીપ અને લો ફર્મમાં નોકરી માટે ના પાડવામાં આવી.
કારણ કે એ સ્ત્રી હતા. આ ઘટના કેમ આટલી મહત્વની હતી?
કારણ કે એણે સિસ્ટમમાં રહેલા ઊંડા ભેદભાવનો સીધો, અંગત અને કડવો અનુભવ કરાવ્યો. આ કોઈ પુસ્તકમાં વાંચેલી વાત નહોતી, પણ પોતાની સાથે બનેલી હકીકત હતી.
અને આનાથી બદલાવ શું આવ્યો?
બદલાવ એ આવ્યો કે ભેદભાવનો અમૂર્ત ખ્યાલ હવે નક્કર વાસ્તવિકતા બની ગયો. આ જ અનુભવે કદાચ એમને કોર્પોરેટ લોને બદલે એકેડેમિક્સ અને પછી લિંગ સમાનતા માટેની લડાઈ તરફ પ્રેર્યા. આ અન્યાય જ એમના જીવનના કાર્ય માટેનું બળતણ બન્યો.
અને ત્રીજો વળાંક?
ત્રીજો વળાંક હું માનું છું 1973નો ફ્રોન્ટિયરો વી રિચાર્ડસન કેસ, જેમાં એમણે ACLU વતી સુપ્રીમ કોર્ટમાં ખૂબ જ પ્રભાવશાળી દલીલ કરી.
હા, જેમાં એમણે મહિલા એરફોર્સ ઓફિસરના પતિને પણ સમાન લાભ મળવા જોઈએ એવી દલીલ કરી હતી, અને પેલું સારા ગ્રીમકેનું કોટ પણ ટાંક્યું હતું.
હું મારા લિંગ માટે કોઈ તરફેણ નથી માંગતી. હું ફક્ત અમારા ભાઈઓને કહું છું કે તેઓ તેમના પગ અમારી ગરદન પરથી હટાવી લે.
ભલે એ કેસમાં એમને જોઈતી સંપૂર્ણ બંધારણીય જીત ન મળી, પણ 8-1થી મળેલી જીત નોંધપાત્ર હતી. અને આ કેસે એમને શું સિદ્ધ કરી આપ્યું?
આ કેસે એમને સુપ્રીમ કોર્ટ સમક્ષ એક શક્તિશાળી વકીલ તરીકે સ્થાપિત કર્યા. એમનો અવાજ, એમની દલીલો હવે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહી હતી. એ દેશના અગ્રણી મહિલા અધિકાર વકીલ તરીકે ઓળખાવા લાગ્યા.
આરબીજીનું જીવન ખરેખર પ્રેરણાદાયક છે. એમના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? કયા માનવીય પાઠ મળે છે?
ઘણું શીખવા મળે છે. પહેલું તો એ કે ગુસ્સા અને હતાશાને રચનાત્મક કાર્યમાં કઈ રીતે વાળવા. અન્યાયનો અનુભવ થાય ત્યારે ભાંગી પડવાને બદલે એ શક્તિનો ઉપયોગ ઝીણવટભરી તૈયારી અને વ્યૂહાત્મક પગલાં લેવામાં કરવો.
બીજું, તૈયારીની શક્તિ. એમની સફળતા પાછળ કોઈ કરિશ્મા નહોતો, પણ અથાગ મહેનત અને ઊંડાણપૂર્વકની તૈયારી હતી. એ હંમેશા પોતાના વિરોધીઓ કરતાં વધુ તૈયાર રહેતા.
ત્રીજો અને કદાચ આજના સમય માટે સૌથી અગત્યનો પાઠ, મતભેદ હોઈ શકે પણ મનભેદ જરૂરી નથી. જસ્ટિસ એન્ટોનિન સ્કેલિયા, જે એમના કટ્ટર વૈચારિક વિરોધી હતા, એમની સાથેની એમની ગાઢ મિત્રતા આનું ઉત્તમ ઉદાહરણ છે.
સાચી વાત. વિચારો ભલે ગમે તેટલા અલગ હોય, પણ એકબીજા માટે આદર અને માનવીય સંબંધ જાણી શકાય છે. આજના ભાગલાવાદી સમયમાં આ બહુ મોટી શીખ છે.
ચોથું, એમની ક્રમિકતાની નીતિ શીખવે છે કે ક્યારેક ધીમા પણ મક્કમ પગલાં લાંબા ગાળે વધુ સ્થાયી પરિવર્તન લાવી શકે છે. હંમેશા સિસ્ટમને તોડી પાડવી જરૂરી નથી, એને અંદરથી સુધારવાની ધીરજ પણ કેળવવી પડે.
અને છેલ્લો પણ બહુ મહત્વનો પાઠ, સહાયક ભાગીદારીની તાકાત. રૂથ અને માર્ટીનો સંબંધ દર્શાવે છે કે જ્યારે બે વ્યક્તિઓ સમાનતા, પરસ્પર આદર અને સમર્થનના પાયા પર સંબંધ બાંધે, ત્યારે તેઓ સાથે મળીને અસાધારણ સિદ્ધિઓ મેળવી શકે છે. માર્ટીનો ટેકો રૂથ માટે અમૂલ્ય હતો.
આ બધા પાઠ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ભલે તે વ્યવસ્થા સામે લડવાની હિંમત હોય, અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જાળવવાનો પડકાર હોય, મતભેદ વચ્ચે સભ્યતા જાળવવાની વાત હોય, કે પછી ધીરજ અને દ્રઢતાથી લાંબા ગાળાના લક્ષ્યો સિદ્ધ કરવાની રીત હોય,
તો આપણી આ વિસ્તૃત ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય જે આપણને આરબીજીના જીવન અને વારસા વિશે યાદ રહે, તો એ કયા હશે?
પહેલું તારણ હું કહીશ એક ભાવનાત્મક સમજ છે. એમના જીવન પર એમના માતા સેલિયાનો ઊંડો અને આજીવન પ્રભાવ, માતાની અધૂરી રહી ગયેલી ક્ષમતા અને પેલી બે સલાહો, સ્વતંત્ર બનજે અને લેડી બનજે, એ રૂથના સમગ્ર જીવન સંઘર્ષ પાછળનું મુખ્ય ભાવનાત્મક બળ હતું. એમની સિદ્ધિઓ જાણે એમની માતાને અપાયેલી શ્રદ્ધાંજલિ હતી.
બીજું તારણ એક બૌદ્ધિક સમજ. એમની પેલી માસ્ટર બ્રિકલેયર જેવી અનોખી અને ધીરજભરી કાનૂની રણનીતિ, ACLUમાં એમણે જે રીતે ક્રમિક પગલાં લીધા, પુરુષ ફરિયાદીઓનો ઉપયોગ કરીને લિંગ ભેદભાવની અતાર્કિકતા અને નુકસાનકારકતા સાબિત કરી, એ એમની બૌદ્ધિક ક્ષમતા અને કાયદાકીય કુશળતાનો ઉત્તમ નમૂનો છે. એમણે કાયદાને બદલવા માટે કાયદાનો જ અત્યંત કુશળતાથી ઉપયોગ કર્યો.
અને ત્રીજું, એક સાર્વત્રિક સમજ, અસંમત થાઓ પણ અપ્રિય ન બનો. આ સિદ્ધાંતની શક્તિ અને મહત્વ, જસ્ટિસ સ્કેલિયા સાથેની એમની મિત્રતા આનું જીવંત ઉદાહરણ છે. ગમે તેટલા ઊંડા વૈચારિક મતભેદો હોય, છતાં પણ માનવતા, આદર અને સંવાદ જાળવી રાખવા શક્ય છે, અને આજના ધ્રુવીકરણ પામેલા વિશ્વમાં અત્યંત જરૂરી પણ છે. આ એક એવી શીખ છે જે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિને લાગુ પડે છે.
ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક વ્યક્તિત્વ અને એમની જીવનગાથા. રૂથ બેડર ગિન્સબર્ગની કહાણી માત્ર કાયદાના ઇતિહાસનો હિસ્સો નથી, પણ એ મક્કમતા, બુદ્ધિ, ધીરજ અને માનવીય ગરિમાની ઉજવણી છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે ઈકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.